એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, જેરાલ્ડિન પિન્ચનું પુસ્તક ઇજિપ્તની પૌરાણિક કથાઓ.
હા નમસ્કાર. આ વિષય પ્રાચીન ઇજિપ્ત આમ તો હજારો વર્ષ જૂનો છે, પણ તેની વાતો, તેની કથાઓ એ આજે પણ આપણને ઘણું બધું કહી જાય છે.
બિલકુલ. એમ કે કેવી રીતે એક આખી સંસ્કૃતિ દુનિયાને સમજવાની કોશિશ કરતી હતી, જીવન, મૃત્યુ, સારા ખરાબ વિશે શું વિચારતી હતી, એ બધું આ કથાઓમાં સમાયેલું છે. નહીં
ચોક્કસ. અને એટલે જ પિન્ચનું આ પુસ્તક મહત્વનું છે. એ ખાલી વાર્તાઓ નથી કહેતું, પણ સમજાવે છે કે એ વાર્તાઓનો એમના માટે અર્થ શું હતો, એમના સમાજ માટે શું અર્થ હતો.
તો શરૂઆત કરીએ લેખિકાથી જ. કોણ છે આ જેરાલ્ડિન પિન્ચ અને આ વિષયમાં એમનું શું યોગદાન રહ્યું છે?
ડૉક્ટર જેરાલ્ડિન પિન્ચ એ એક જાણીતા બ્રિટિશ ઇજિપ્ત શાસ્ત્રી છે. એમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇજિપ્ત શાસ્ત્રમાં પીએચડી કરી છે અને ઓક્સફર્ડના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ અને બ્રિટિશ મ્યુઝિયમ જેવી મોટી સંસ્થાઓ સાથે કામ કર્યું છે. એમની ખાસિયત એ છે કે એમણે પ્રાચીન ઇજિપ્તના ધર્મ, લોકો શું માનતા હતા, એમની શ્રદ્ધાઓ, જાદુ અને ખાસ કરીને દેવીઓની ભૂમિકા પર ઘણું ઊંડાણપૂર્વક કામ કર્યું છે.
ઓહ, એટલે ફક્ત રાજા મહારાજાઓના ધર્મની વાત નહીં, પણ સામાન્ય માણસના જીવનમાં ધર્મ અને આ કથાઓ કેવી રીતે વર્ણાયેલી હતી એ પણ એમણે જોયું છે.
બરાબર. અને આ જ વસ્તુ એમના લખાણને ખાસ બનાવે છે. એકદમ શૈક્ષણિક રીતે સચોટ તો છે જ, પણ સાથે સાથે એ એટલી સરળ ભાષામાં લખે છે કે કોઈ પણ વાંચી શકે.
એટલે કોરી યાદી નથી આપતા કે આ દેવને આ દેવી?
ના, જરાય નહીં. એ સમજાવે છે કે આ બધી માન્યતાઓ પ્રાચીન ઇજિપ્તના લોકો માટે કેવી જીવંત હતી, રોજબરોજના અનુભવો સાથે જોડાયેલી. રાજ્યમાન્ય ધર્મ ઉપરાંત લોકોમાં જે પ્રચલિત હતું એની પણ એમને ઊંડી સમજ છે.
બહુ સરસ. તો હવે પુસ્તકની વાત કરીએ, એનું મુખ્ય સૂર શું છે? પિન્ચ આ પુસ્તકમાં શું કહેવા માંગે છે?
એમનો મુખ્ય મુદ્દો એ છે કે ઇજિપ્તની પૌરાણિક કથાઓ એટલે કોઈ એક ચોક્કસ ફિક્સ્ડ વાર્તાઓનો સંગ્રહ નહોતો. એવું નહોતું કે એક જ બુક હોય જેમાં બધું લખેલું હોય. એ તો લગભગ 3000 વર્ષના ગાળામાં સતત વિકસતી, બદલાતી, સમય અને જરૂરિયાત પ્રમાણે નવી બનતી જતી એક જીવંત પરંપરા હતી.
એટલે કે ડાયનામિક સિસ્ટમ હતી, સ્થિર નહીં. અને એનો મુખ્ય હેતુ શું હતો? ખાલી મનોરંજન?
ના ના, મનોરંજન તો ગૌણ વાત છે. એના મુખ્ય કાર્યો હતા, એક તો આ દુનિયા, આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું, કેવી રીતે ચાલે છે એની સમજૂતી આપવી.
બરાબર.
બીજું, સમાજ અને રાજકારણની જે વ્યવસ્થા હતી, ખાસ કરીને રાજા એટલે કે ફેરોનું જે સ્થાન હતું એને યોગ્ય ઠરાવવું. અને ત્રીજું, અને કદાચ સૌથી અગત્યનું, જીવન, મૃત્યુ અને મૃત્યુ પછી શું થાય એના માટે એક માળખું, એક આશા પૂરી પાડવી.
આ વાત રસપ્રદ છે કે આ કથાઓ ખાલી કલ્પના નહીં, પણ એમણે કહ્યું એમ એક વ્યવહારુ સાધન હતી.
ચોક્કસ. પિન્ચ એના પર જ ભાર મૂકે છે. આ કથાઓ માત જાળવવામાં મદદ કરતી. માત એટલે શું? તો કે બ્રહ્માંડની વ્યવસ્થા, સત્ય, ન્યાય, સંતુલન.
હા, સાંભળ્યું છે આ શબ્દ.
હા, તો આ માત જાળવવી એ જ મુખ્ય ધ્યેય હતું. આ કથાઓ ફેરોની સત્તાનો આધાર પણ હતી અને સામાન્ય માણસને મર્યા પછી શું થશે એની ચિંતામાંથી મુક્તિ પણ આપતી. અને એક મોટી ગેરસમજ પિન્ચ દૂર કરે છે કે ઇજિપ્તની કોઈ એક જ ઓફિશિયલ પૌરાણિક કથા હતી.
એટલે એમ કે ઘણી બધી અલગ અલગ વાર્તાઓ હતી એક જ વિષય પર પણ.
હા બિલકુલ. જુદા જુદા શહેરોની, જુદા જુદા સમયની, અલગ અલગ દેવતાઓને મહત્ત્વ આપતી કથાઓ હતી. અમુક એકબીજા જેવી, અમુક એકદમ અલગ, ક્યારેક તો વિરોધાભાસી પણ.
તો પછી લોકો કન્ફ્યુઝ નહોતા થતા?
ના, એ જ તો એમની ખાસિયત હતી. એ લોકો આ અનેકતાને સ્વીકારતા હતા. એમ માનતા કે સત્ય એટલું મોટું છે કે એને સમજવા માટે ઘણા દૃષ્ટિકોણ હોઈ શકે, બધી વાતો સાચી હોઈ શકે પોતપોતાની રીતે.
વાહ, આ તો બહુ ઊંડી વાત છે. ચાલો હવે પુસ્તકના અમુક મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ. તમે હમણાં માતની વાત કરી, પુસ્તકની શરૂઆત જ ભૂગોળ અને તેના પ્રભાવથી થાય છે, ખરું?
હા, પિન્ચ કહે છે કે ઇજિપ્તને સમજવા માટે તેની ભૂગોળ સમજવી બહુ જરૂરી છે. જુઓ, ઇજિપ્ત એટલે શું? મુખ્યત્વે નાઇલ નદી, એની બંને બાજુ થોડી ફળદ્રુપ જમીન જેને કેમેથ એટલે કે કાળી માટી કહેતા, અને એની પેલે પાર વિશાળ સૂકું લાલ રણ દેશરેથ.
જીવન અને મૃત્યુ જેવો તફાવત,
બરાબર. નાઇલ એટલે જીવન, નિયમિતતા, ફળદ્રુપતા, વ્યવસ્થા એટલે કે માથ, અને રણ એટલે મૃત્યુ, અંધાધૂંધી, ભય, અવ્યવસ્થા એટલે કે ઇસ્ફેથ. આ બે વિરોધી તત્વો વચ્ચેનું સંતુલન જાળવવાનો પ્રયાસ, માતને ઇસ્ફેથ પર હાવી રાખવાનો સંઘર્ષ, એ જ એમની આખી વિચારધારાનો પાયો હતો.
અને આ બધી વાતો આપણને ખબર ક્યાંથી પડી? એમના સ્ત્રોત કયા કયા છે?
ઘણા અલગ અલગ સ્ત્રોત છે પિંચેની વાત કરે છે. સૌથી જૂના છે પિરામિડની અંદરની દિવાલો પર કોતરાયેલા મંત્રો અને લખાણો, જેને પિરામિડ ટેક્સ્ટ કહે છે. દુનિયાના સૌથી જૂના ધાર્મિક લખાણોમાં એ ગણાય છે.
ઓહો.
પછી શબ પેટીઓ પર લખાતા કોફિન ટેક્સ્ટ. પછી આવ્યું પ્રખ્યાત બુક ઓફ ધ ડેડ, જે ખરેખર તો કોઈ એક બુક નથી, પણ મૃત વ્યક્તિને પરલોકની યાત્રામાં મદદ કરે એવા મંત્રો અને સૂચનોનો સંગ્રહ છે, જે પેપિરસ પર લખીને શબ સાથે મૂકવામાં આવતો.
અચ્છા.
આ સિવાય મંદિરોની દિવાલો પરની કોતરણીઓ, દેવતાઓની સ્તુતિ કરતા ભજનો, જાદુઈ ક્રિયાઓ માટે વપરાતા પેપિરસ, અને છેક પછીના સમયમાં ગ્રીક લેખકો જેમ કે પ્લ્યુટાર્ક એમને લખેલી વાતો. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે કે આ બધા સ્ત્રોત મોટાભાગે અધૂરા છે, ટુકડાઓમાં મળે છે, અને ઘણીવાર અસ્પષ્ટ કે વિરોધાભાસી પણ હોય છે.
એટલે જ પિંચ કહે છે એમ, કોઈ એક સળંગ સુસંગત વાર્તા બનાવવી અઘરી છે. હવે સૃષ્ટિની રચનાની વાત કરીએ, અહીં પણ પેલી અનેકતા જોવા મળે છે.
હા, ચોક્કસ. કોઈ એક જ સ્ટાન્ડર્ડ ક્રિએશન સ્ટોરી નથી. પિંચ ત્રણ ચાર મુખ્ય પરંપરાઓની વાત કરે છે. સૌથી જાણીતી અને પ્રભાવશાળી હતી હેલિયોપોલિસ શહેરની પરંપરા. એ મુજબ શરૂઆતમાં બધે પાણી જ પાણી હતું, અંધકારમય, જેને નૂન કહેતા. એમાંથી સર્જનહાર દેવ આતુમ, જે પછીથી સૂર્યદેવ રા સાથે ભળી ગયા એટલે આતુમ રા, પોતે જ પ્રગટ થયા. પછી એમણે પોતાનામાંથી જ હવાના દેવ શુ અને ભેજના દેવી ટેફનટને બનાવ્યા.
અને શુ અને ટેફનુટથી પૃથ્વીદેવ ગેબ અને આકાશદેવી નૂત જન્મ્યા, અને એમના સંતાનો એટલે પેલું પ્રખ્યાત ચોકડી ઓસાયરિસ, આઈશેસ, સેથ અને નેફથિસ.
બરાબર. આ નવ દેવોનું જૂથ, જેને એનેયાડ કહે છે, રાજ્યનો મુખ્ય દેવ પરિવાર બન્યો. પણ આ એક જ વાર્તા નહોતી. જેમ કે મેમ્ફિસ શહેરમાં માન્યતા હતી કે સર્જનહાર દેવ પ્તાહ છે, જે કારીગરોના દેવ હતા. એમણે વિચાર અને શબ્દની શક્તિથી બધું બનાવ્યો. આ થોડો વધુ બૌદ્ધિક કોન્સેપ્ટ હતો.
અને હર્મોપોલિસમાં?
હર્મોપોલિસમાં વળી આઠ દેવોનું જૂથ હતું, જેને ઓગડોડ કહેતા. ચાર નર અને ચાર માદા દેવ, જે આદિકાળની અંધાધૂંધીના જુદા જુદા પાસાઓ દર્શાવતા. એમના સંયુક્ત પ્રયાસથી પેલો ધરતીનો ટુકડો, પેલો આદિ ટેકરો પાણીમાંથી બહાર આવ્યો, જેના પર સૂર્યનો પહેલો ઉદય થયો.
આટલી બધી અલગ અલગ વાતો, તો શું એક શહેરના લોકો બીજા શહેરની વાત ખોટી ગણતા?
લાગે તો એવું, પણ પિંચ કહે છે કે એવું નહોતું. ઇજિપ્તવાસીઓ અને વિરોધાભાસ નહીં, પણ સૃષ્ટિ જેવી અકલ્પનીય ઘટનાને સમજવાના જુદા જુદા રસ્તા ગણતા. દરેક કથા સત્યના કોઈક પાસાને ઉજાગર કરતી હતી. એ લોકો આવા પેરેલલ ટ્રુથ સાથે બહુ સહજ હતા.
આ સમજવું આપણા માટે થોડું અઘરું છે, પણ રસપ્રદ છે. હવે વાત કરીએ સૂર્યદેવ રાની યાત્રાની. આ તો રોજનો ક્રમ હતો એમના માટે, નહીં?
હા. રા અથવા રે એ મુખ્ય રાજ્યદેવ હતા, ફેરોના પિતા સમાન. એમની દૈનિક યાત્રા એ જાણે બ્રહ્માંડના ચાલતા રહેવાની ગેરંટી હતી. દિવસે એ પોતાની ભવ્ય સોલાર નૌકામાં બેસીને આકાશમાં પૂર્વથી પશ્ચિમ સફર કરતા. જ્યાં જાય ત્યાં પ્રકાશ અને જીવન ફેલાવે.
એટલે જીવન, મૃત્યુ અને પુનર્જન્મનું ચક્ર રોજ દેખાતું હતું.
બરાબર. પણ ખરી ડ્રામા તો રાત્રે થતી. સૂર્યાસ્ત પછી રા એ જ નૌકામાં પાતાળ લોક એટલે કે દુવાતમાં ઉતરતા. આ રાત્રિની યાત્રા બહુ જ જોગમી હતી.
દુવાત એટલે અંડરવર્લ્ડ જેવું?
હા, કહી શકાય. એ 12 ભાગમાં વહેંચાયેલું હતું રાત્રિના 12 કલાક મુજબ. દરેક કલાકે રા અને એમના સાથી દેવોએ ભયાનક રાક્ષસો અને અડચણોનો સામનો કરવો પડતો. અને સૌથી મોટો કાયમી દુશ્મન હતો એપેપ નામનો મહાકાય સર્પ.
એપેપ એટલે અંધાધૂંધીનું પ્રતીક.
બિલકુલ. એપેપ રાણી નૌકાને રોકીને એમની ગળી જઈને દુનિયામાં ફરી અંધાધૂંધી ફેલાવવા માંગતો હતો. દરરોજ રાત્રે આ યુદ્ધ ચાલતું. રાના સાથીઓ જેમ કે સેથ, જે અહીં રક્ષક તરીકે કામ કરતો, એપેપ સામે લડતા
અને દરરોજ સવારે રાહ જીતીને પાછા આવતા.
હા, દરરોજ એપેપને હરાવીને રાહ પૂર્વમાં નવા તેજ સાથે ઉદય પામતા. આ કોઈ સામાન્ય વાર્તા નહોતી, આ એક કોસ્મિક ડ્રામા હતો જે રોજ ભજવાતો. એ ખાતરી આપતો કે માતનો ઇસ્ફેત પર હંમેશા વિજય થશે, સૃષ્ટિ ચાલતી રહેશે. એટલે જ સવારનો સૂર્યોદય એમના માટે રોજ એક ચમત્કાર હતો.
ખરેખર અદ્ભુત. આના પછી આવે છે કદાચ સૌથી ફેમસ સ્ટોરી સાયકલ, ઓસાયરિસ, આઇસિસ અને હોરસની. એના વિશે કહો ને.
હા, આ કથામાં લાગણી, ડ્રામા, જાદુ, સંઘર્ષ બધું જ છે, અને એનો પ્રભાવ પણ બહુ ઊંડો પડ્યો. ઓસાયરિસ એક સારા પ્રજાપ્રિય રાજા હતા જેમણે લોકોને ખેતી અને સંસ્કૃતિ શીખવી, પણ એમના ભાઈ સેથને એમની ઈર્ષા થઈ.
સેથ પેલો રણ અને અંધાધૂંધીનો દેવ.
હા, એ જ. સેથે કાવતરું રચીને ઓસાયરિસને મારી નાખ્યા અને એમના શરીરના ટુકડા કરીને આખા ઇજિપ્તમાં ફેંકી દીધા.
અરે બાપ રે. પણ પછી આઇસિસ આવે છે નહીં, જે એમની પત્ની અને બેન પણ હતી.
બરાબર. દેવી આઇસિસ, જે મહાન જાદુગર હતા, એ હાર માનવા તૈયાર નહોતા. એમણે અને ઓસાયરિસની બીજી બહેન નેફથીસે મળીને આખા દેશમાં ફરીને શરીરના બધા ટુકડા શોધી કાઢ્યા.
અને પછી
આઇસિસે પોતાની જાદુઈ શક્તિથી એ ટુકડાઓને ફરી જોડ્યા અને મંત્રો દ્વારા ઓસાયરિસને એટલા સમય માટે જીવિત કર્યા કે જેથી એ એમના પુત્ર હોરસને ગર્ભમાં ધારણ કરી શકે. આ પછી ઓસાયરિસ કાયમ માટે મૃત્યુલોકના રાજા બની ગયા, જ્યાં એ મૃતકોનો ન્યાય કરે છે.
અને હોરસનો જન્મ થયો, એ પછી શરૂ થયો બદલો અને સિંહાસન માટેનો સંઘર્ષ.
હા, હોરસ મોટો થયો અને પોતાના પિતાના હત્યારા અને કાકા સેથ સામે સિંહાસન માટે દાવો કર્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધો થયા. ક્યારેક હોરસ જીતે, ક્યારેક સેથ. મામલો છેવટે દેવોની સભામાં ગયો.
કોર્ટ કેસ જેવું.
હા, એકદમ. લાંબી દલીલો, પુરાવાઓ અને છેવટે દેવોએ હોરસની તરફેણમાં ચુકાદો આપ્યો. હોરસ ઇજિપ્તનો રાજા બન્યો. આ રીતે જીવતો ફેરો એ હોરસનું સ્વરૂપ ગણાતો અને મૃત્યુ પામેલો ફેરો ઓસાયરિસ સાથે એક થઈ જતો.
આ કથા આટલી બધી પોપ્યુલર કેમ થઈ? એનું મહત્વ શું હતું?
ઘણા કારણો હતા. એક તો એણે ફેરોની સત્તાને દૈવી મંજૂરી આપી. જીવતો રાજા એ દેવનો અવતાર છે. બીજું અને બહુ મહત્વનું, એ પુનર્જન્મ અને મૃત્યુ પર વિજયની આશા આપતી હતી. જો દેવ ઓસાયરિસ મરીને પાછા જીવી શકે અને પરલોકના રાજા બની શકે, તો સામાન્ય માણસને પણ અમરત્વની આશા રહેતી.
હા, આ બહુ પાવરફુલ મેસેજ છે.
અને ત્રીજું, એમાં નૈતિક મૂલ્યો પણ હતા. આઇસિસની વફાદારી, હોરસનો ન્યાય માટેનો સંઘર્ષ અને સામે સેથની ઈર્ષા અને હિંસા, એટલે કે માથ અને ઇસ્ફેત વચ્ચેનો સંઘર્ષ આ વાર્તામાં પણ દેખાય છે.
હવે જાદુની વાત કરીએ, જેને એ લોકો હેકા કહેતા, અને પરલોકની યાત્રા. જાદુ એટલે શું, બ્લેક મેજિક જેવું હતું?
ના, પિંચ એ જ સમજાવે છે. હેકા એ કોઈ સારી કે ખરાબ શક્તિ નહોતી, પણ બ્રહ્માંડમાં રહેલી એક મૂળભૂત ન્યુટ્રલ પાવર હતી. જેમ વીજળી હોય, એનો સારો ઉપયોગ પણ થાય ને ખરાબ પણ. હેકા સૃષ્ટિની શરૂઆતથી જ હતી. દેવો પણ એનો ઉપયોગ કરતા, ખાસ કરીને આઇસિસ અને જ્ઞાનના દેવ થોથ, અને માણસો પણ કરતા.
કઈ રીતે? રોજિંદા જીવનમાં?
હા, તાવીજ બનાવવા, મંત્રો બોલવા, બીમારીઓ દૂર કરવા, દુશ્મનોથી બચવા, આ બધામાં હેકાનો ઉપયોગ થતો. એ કોઈ સુપરનેચરલ વસ્તુ નહોતી, પણ દુનિયા કેવી રીતે કામ કરે છે એનો એક ભાગ હતી.
અને પરલોકની યાત્રા, મૃત્યુ પછી શું થતું એવું માનતા?
એ માનતા કે માણસનો આત્મા અમર છે, પણ એના જુદા જુદા ભાગો હોય છે. જેમ કે બા, જે પક્ષી જેવો આત્મા જે મુક્તપણે ફરી શકે, અને કા, જીવન શક્તિ જેને ખોરાક પાણીની જરૂર પડે. મૃત્યુ પછી આત્માએ દુઆત્માથી પસાર થવું પડે.
પેલો રાની રાત્રિ યાત્રાવાળો જ રસ્તો.
હા, એ જ. અને એ યાત્રા પણ એટલી જ ખતરનાક હતી. એટલે જ બુક ઓફ ધ ડેડમાં આપેલા મંત્રો અને પાસવર્ડ કામ આવતા, જેથી રાક્ષસો અને મુશ્કેલીઓથી બચી શકાય.
અને આ યાત્રાનું છેલ્લું સ્ટેશન કયું?
સૌથી મહત્વનું સ્ટેશન હતું હૃદયનું વજન, ઓસાયરિસના દરબારમાં, જેને હોલ ઓફ ટ્રુથ કહેતા. ત્યાં એક મોટો ત્રાજવો હતો. એક પલ્લામાં મૃતકનું હૃદય મૂકવામાં આવતું. હૃદયને વિચારો અને કર્મોનું કેન્દ્ર માનતા. બીજા પલ્લામાં દેવી માથનું પીંછું મૂકાતું, જે સત્ય, ન્યાય અને સંતુલનનું પ્રતીક હતું.
અને પછી
શિયાળ જેવા માથાવાળા દેવ અનુબિસ આખી પ્રક્રિયા પર નજર રાખતા. જ્ઞાનના દેવ થોથ પરિણામ નોંધતા. જો વ્યક્તિએ જીવનભર માત પ્રમાણે એટલે કે સત્ય અને ન્યાયથી જીવન જીવ્યું હોય તો એનું હૃદય પીંછા જેટલું જ હલકું નીકળે.
અને જો ભારે નીકળે તો?
જો હૃદય પાપના ભારથી ભારે હોય તો એનો અર્થ કે વ્યક્તિએ ખોટું જીવન જીવ્યું છે. આવા હૃદયને ત્યાં હાજર અમિત નામનો એક ભયંકર દાનવ, જેનું માથું મગરનું, શરીર સિંહનું અને પાછળનો ભાગ હિપ્પોપોટેમસનો હતો, ખાઈ જતો. આત્માનો ત્યાં જ અંત આવી જતો, સંપૂર્ણ વિનાશ.
બાપરે! અને જો હૃદય હલકો નીકળે તો?
તો એ વ્યક્તિ માખેરું એટલે કે સત્યવાદી જાહેર થતી અને એને ઓસાઇરિસના રાજ્ય ફિલ્ડ ઓફ રીડ્સમાં પ્રવેશ મળતો. ત્યાં એ શાશ્વત સુખી જીવન જીવી શકતી. આ આખી પ્રક્રિયા ઇજિપ્તની નૈતિકતાનો પાયો હતી કે તમારા કર્મોનો હિસાબ થશે.
ખરેખર ખૂબ જ વિસ્તૃત અને વિચાર પ્રેરક માન્યતાઓ હતી. આખા પુસ્તકમાંથી આપણે કઈ મુખ્ય થીમ્સ કે સંદેશાઓ તારવી શકીએ?
પહેલું તો જે આપણે વારંવાર કહ્યું કે પૌરાણિક કથા એ એક જીવંત, સતત બદલાતી સિસ્ટમ હતી. 3000 વર્ષમાં કેટલું બધું બદલાયું હશે. જેમ આજે પણ આપણી વાર્તાઓ, રીતિરિવાજો સમય સાથે બદલાય છે, એમ જ.
બીજું, પેલું માતનું મહત્વ. વ્યવસ્થા વિરુદ્ધ અંધાધૂંધીનો આ સંઘર્ષ એમના માટે કેન્દ્રમાં હતો. આ સતત ચાલતી લડાઈ હતી. આપણે પણ સમાજમાં જોઈએ છીએ ને, કાયદો અને વ્યવસ્થા જાળવવા કેટલો પ્રયત્ન કરવો પડે છે.
ત્રીજું, અનેકતા અને સમન્વયવાદ. એ લોકો જુદા જુદા, ક્યારેક વિરોધાભાસી વિચારોને પણ સાથે સ્વીકારી શકતા હતા. જુદા જુદા દેવોને ભેગા કરીને નવા સ્વરૂપ બનાવતા, જેમ કે આમુન અને રાને જોડીને આમુન રા બનાવ્યા. આજના જમાનામાં જ્યાં લોકો નાના નાના મતભેદો પર લડી પડે છે, ત્યાં આ શીખવા જેવું છે.
ચોથું, ધર્મ, રાજકારણ અને પૌરાણિક કથાઓનું ગજબનું ગૂંથણ. રાજાની સત્તા ટકાવી રાખવામાં આ કથાઓનો બહુ મોટો ફાળો હતો. આજે પણ રાજકારણમાં, રાષ્ટ્રવાદમાં કથાઓ અને પ્રતીકોનો કેવો ઉપયોગ થાય છે એ આપણે જોઈએ જ છીએ.
પાંચમું, પરલોક અને પુનર્જન્મ માટેની એમની ઊંડી ચિંતા. આખી સંસ્કૃતિ જાણે મૃત્યુ પછીના જીવનની તૈયારીમાં લાગેલી હોય એવું લાગે. એમની કબરો, મમી, બુક ઓફ ધ ડેડ બધું અમરત્વની ચાહના બતાવે છે.
અને છેલ્લું, પ્રકૃતિ અને ભૂગોળનો પ્રભાવ. નાઇલ અને રણ, સૂર્યનો ઉદય અને અસ્ત, આ બધી પ્રાકૃતિક ઘટનાઓએ એમની કથાઓને ઘડી હતી. જેમ આપણે ત્યાં પણ નદીઓ, પહાડો, ઋતુઓ આપણી સંસ્કૃતિ અને માન્યતાઓનો ભાગ છે.
બરાબર. પિંચના પુસ્તકમાં કેટલાક વિચારો બહુ સરસ રીતે મુકાયા છે. જેમ કે એ કહે છે, કોઈ એક અધિકૃત ગ્રંથ નહીં, પણ વાર્તાઓ, છબીઓ અને માન્યતાઓનો પ્રવાહી ભંડાર, જે સતત સ્વીકારવામાં અને પુનઃઅર્થઘટન કરવામાં આવતો હતો. સત્ય માટે બહુવિધ અભિગમો.
હા, આ બહુવિધ અભિગમોવાળી વાત બહુ મહત્વની છે. અને બીજો એક વિચાર મને ગમ્યો. પૌરાણિક કથા માત્ર મનોરંજન કે પ્રાચીન વિજ્ઞાન ન હતી, તે બ્રહ્માંડની વ્યવસ્થા જાળવવા માટેનું અત્યંત કાર્યાત્મક સાધન હતું. ધાર્મિક વિધિઓ જેવી ક્રિયાઓ દ્વારા લોકો સક્રિયપણે પૌરાણિક કથામાં ભાગ લેતા હતા.
એટલે કે આ ખાલી સાંભળવાની વાર્તાઓ નહોતી, પણ જીવવાની રીત હતી. માન્યતાઓ અને ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી હતી.
તો આ બધી સમજણ પરથી આપણે આપણા રોજિંદા જીવનમાં શું ઉતારી શકીએ? આ પ્રાચીન જ્ઞાન આજે કઈ રીતે ઉપયોગી થઈ શકે?
એક તો મને લાગે છે કે જટિલતા અને વિરોધાભાસોને સ્વીકારવાની ક્ષમતા. દુનિયા કાળીધોળી નથી હોતી. જેમ ઇજિપ્તવાસીઓ અલગ અલગ સત્યો સાથે જીવી શકતા, એમ આપણે પણ જટિલ મુદ્દાઓને સમજવામાં થોડી ધીરજ અને ખુલ્લાશ રાખી શકીએ.
બરાબર. બીજું, કથા એટલે કે નેરેટિવની શક્તિને ઓળખવી. વાર્તાઓ કેવી રીતે આપણી વિચારસરણી, આપણા સમાજ અને આપણી ઓળખને ઘડે છે. આપણે કઈ વાર્તાઓ સાંભળીએ છીએ, માનીએ છીએ અને આગળ વધારીએ છીએ, એના વિશે થોડું વિચારવું જોઈએ.
ત્રીજું, જીવનના ઉતાર ચડાવને એક મોટા ચક્રના ભાગરૂપે જોવાની કોશિશ કરવી. જેમ રાની યાત્રામાં રાત પછી દિવસ આવતો જ, એમ નિષ્ફળતા કે મુશ્કેલી પછી સારો સમય પણ આવે છે. આ વિચાર આપણને હિંમત આપી શકે છે.
અને ચોથું, બીજી સંસ્કૃતિઓ કે માન્યતાઓ પ્રત્યે થોડી વધુ સંવેદનશીલતા કેળવવી. પિંચ જે રીતે ઇજિપ્તની દુનિયાને સમજવાનો પ્રયાસ કરે છે, કોઈ જજમેન્ટ વિના, એ અભિગમ આપણે પણ અપનાવી શકીએ. બીજાને સમજવા માટે પહેલા એમના દૃષ્ટિકોણથી જોવું જરૂરી છે.
અને છેલ્લે, કદાચ એ સમજવું કે જીવનના મૂલ્યો અને વ્યવહારુ જીવન અલગ નથી. જેમ ઇજિપ્તવાસીઓ માટે માત એ ધાર્મિક ખ્યાલ પણ હતો અને રોજિંદા જીવનનો સિદ્ધાંત પણ, એમ આપણે પણ આપણા મૂલ્યોને આપણા કામકાજ અને સંબંધોમાં ઉતારવાનો પ્રયાસ કરી શકીએ.
ખૂબ સરસ. આજના આ સંવાદમાંથી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મહત્વની શીખ કઈ રહી? શું નવું જાણવા મળ્યું?
મારા માટે કદાચ પેલી અનેકતા અને વિરોધાભાસોને સ્વીકારવાની એમની ક્ષમતા. આપણે ઘણીવાર એક જ સાચા જવાબ પાછળ પડી જઈએ છીએ, પણ એમણે બતાવ્યું કે સત્યના ઘણા રંગ હોઈ શકે છે અને બધા સાથે જીવી શકાય છે. આ વાત મને બહુ સ્પર્શી ગઈ.
અને મારા માટે એ વાત કે આ પૌરાણિક કથાઓ કેટલી પ્રેક્ટિકલ હતી, એ માત્ર આકાશની વાતો નહોતી પણ જમીન પરના પ્રશ્નોના ઉકેલ શોધવાના, સમાજને ટકાવી રાખવાના અને વ્યક્તિને મૃત્યુના ભય સામે લડવાની હિંમત આપવાના ઉપાયો હતા. આ કથાઓની રચનાત્મકતા અને ઊંડાણ ખરેખર અદ્ભુત છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.